એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે લગભગ 70 વર્ષ પહેલાં લખાયું હતું, પણ એવું લાગે કે જાણે આજની દુનિયા માટે જ લખાયું હોય.
હા, બિલકુલ.
એ આપણને પૂછે છે કે આજના આ ઝડપી, ટેકનોલોજીથી ભરેલા અને ક્યારેક ક્યારેક દબાણ ભર્યા સમાજમાં આપણે આપણી અંદરની જે અસલિયત છે, આપણી સ્વતંત્રતા, એ કેવી રીતે જાળવી શકીએ?
બરાબર. અને આ સવાલ ખરેખર આજે વધુ ને વધુ મહત્વનો બની રહ્યો છે એમ લાગે છે. આપણે જે પુસ્તકની વાત કરી રહ્યા છીએ એ છે અર્નસ્ટ યુંગરનું ધ ફોરેસ્ટ પેસેજ.
હા,
મૂળ જર્મનમાં દેર વાલ્ડગાંગ 1951માં પ્રકાશિત થયું હતું. આપણે કદાચ ગુજરાતીમાં એને જંગલનો આંતરિક માર્ગ કહી શકીએ અથવા વનપથ કંઈક એવું.
અને આ પુસ્તક લખનાર અર્નસ્ટ યુંગર એ પોતે પણ એક અસાધારણ વ્યક્તિત્વ હતા, ખરું ને? એમનું જીવન જ એમના વિચારોને ખાસ ઊંડાણ આપે છે.
ચોક્કસપણે. યુંગર, એમનું જીવન 1895થી 1998 સુધીનું, એટલે લગભગ આખી 20મી સદીએ જીવ્યા. એમણે પહેલા વિશ્વયુદ્ધના ભયાનક અનુભવો એક સૈનિક તરીકે લીધા. એનું વર્ણન પણ છે એમના પુસ્તક સ્ટોર્મ ઓફ સ્ટીલમાં. પણ એ ખાલી સૈનિક નહોતા, એ કુશળ જંતુશાસ્ત્રી હતા, ઊંડા ચિંતક હતા, લેખક હતા. અને એમણે નાઝી શાસન જેવી પરિસ્થિતિઓ પણ જોઈ, અને એ દરમિયાન જર્મનીમાં જ રહ્યા.
ઓ, ત્યાં જ?
હા, ત્યાં જ રહીને શાસનથી એક પ્રકારનું આંતરિક અંતર જાળવ્યું, જેને પહેલું ઇનર એમિગ્રેશન કહે છે ને, એવું.
અચ્છા, એટલે એમણે એ સમયના મોટા ફેરફારો, યુદ્ધો, તાનાશાહી, પછી ટેકનોલોજીનો ઉદય, આ બધું બહુ નજીકથી જોયું, અનુભવ્યું.
હા, બરાબર.
અને આ જ અનુભવો એમના રાજ્ય, સમાજ અને વ્યક્તિ વચ્ચેના સંબંધો પરના ચિંતનને એકદમ એકદમ અલગ અને ધારદાર બનાવે છે.
સાચી વાત છે. અને આ બધા અનુભવો અને ચિંતનનો નિચોડ એમ કહી શકીએ આપણને ધ ફોરેસ્ટ પેસેજમાં મળે છે. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એ કોઈ રાજકીય મેનિફેસ્ટો નથી, હો?
ના ના,
એક પ્રકારનો આંતરિક માર્ગદર્શન છે.
હા, એ કહે છે કે જ્યારે સમાજ બહુ એકરૂપ બની જાય, કન્ફોર્મિસ્ટ જેને કહીએ, જ્યારે રાજ્ય કે કોઈ સિસ્ટમનું નિયંત્રણ એટલું બધું વધી જાય કે વ્યક્તિનો પોતાનો અવાજ જ દબાઈ જાય, ત્યારે શું કરવું? શું ફક્ત બે જ રસ્તા બચે? કાં તો સિસ્ટમનો ભાગ બની જવું, અથવા એની સામે ખુલ્લો બળવો કરવો?
અને યુંગરનો જવાબ છે ના, એક ત્રીજો રસ્તો છે.
અચ્છા.
અને એ રસ્તો છે જંગલનો આંતરિક માર્ગ અપનાવવો. હવે અહીંયા જંગલ એટલે કોઈ ભૌતિક જંગલ નહીં.
હા, એ સમજવા જેવું છે.
એ આપણા મનની અંદરની જગ્યા છે, આપણી આત્માની એ જગ્યા જ્યાં બહારના દબાણો પહોંચી નથી શકતા. અને આ માર્ગ પર જે ચાલે છે એ વ્યક્તિને યુંગર કહે છે વાલ્ડગેંગર.
વાલ્ડગેંગર
એટલે જંગલનો પથિક, અથવા તમે કહ્યું એમ આંતરિક બળવાખોર.
હા, બરાબર. પણ આ વાઇલ્ડગેંગર સમાજથી ભાગી નથી જતો એમને. એ કદાચ રોજિંદી જિંદગી જીવતો દેખાય, કામ કરતો હોય, બધું કરતો હોય.
બિલકુલ.
પણ અંદરથી એ પોતાની સ્વતંત્રતા, પોતાની નૈતિકતા જાળવી રાખે છે. આ વિચાર જ બહુ રસપ્રદ છે. બહારથી જાણે સમાધાન કર્યું હોય, પણ અંદરથી પૂરેપૂરા સ્વતંત્ર.
બરાબર. અને યુંગર સમજાવે છે કે આજના સમયમાં આ શા માટે આટલું જરૂરી બન્યું છે. તેઓ કહે છે કે આધુનિક સમાજ, ખાસ કરીને આ ટેકનોલોજી અને અમલદારશાહીથી જે ચાલે છે ને,
હા,
એક સ્વચાલિત સિસ્ટમ જેવો બની ગયો છે. ઓટોમેટિક. એ માણસને સિસ્ટમના એક નાના પૂર્જા તરીકે જુએ છે. એની વ્યક્તિગતતાને જાણે ભૂસી નાખવાનો પ્રયત્ન કરે છે.
અને આ દબાણ કંઈ સીધું નથી હોતું નહીં, એ બહુ સૂક્ષ્મ હોય છે. જેમ કે નોકરીની ચિંતા, સમાજમાં સ્વીકૃતિ મળે એની ઈચ્છા,
હા,
પેલી માન્યતા કે બધા જેવું કરે છે એ જ સાચું હશે, આ બધું આપણને ધીમે ધીમે સિસ્ટમનો ભાગ બનાવી દે છે. આપણને ખબર પણ નથી પડતી.
બરાબર.
અને આવા માહોલમાં પેલો જૂના જમાનાનો રાજકીય વિરોધ કે ક્રાંતિ, એ ઘણીવાર બિનઅસરકારક બની જાય છે. સિસ્ટમ એને ક્યાં તો પચાવી પાડે છે, અથવા તો સાવ નિષ્ક્રિય કરી દે છે.
એટલે જ યુંગર કહે છે કે સાચો પ્રતિકાર હવે બહાર નહીં, પણ અંદરથી શરૂ થવો જોઈએ. વાલ્ડગેંગર એ વ્યક્તિ છે જે આ સ્વચાલિત સિસ્ટમની સામે પોતાની અંદર રહેલા જે મૂળભૂત ગુણો છે ને, એલિમેન્ટરી જેને કહીએ, એને જાળવી રાખે છે. જેમ કે સાચું ખોટું પારખવાની નૈતિક સમજ, સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા, અને દેખાવની પાછળની વાસ્તવિકતા જોવાની દ્રષ્ટિ, આ બધું.
પણ આ કરવું કેવી રીતે? મતલબ શું આ માત્ર એક આદર્શવાદી વિચાર નથી? રોજિંદા જીવનમાં આ આંતરિક સ્વતંત્રતા કેવી રીતે જાળવવી અઘરું લાગે છે.
છે તો ખરું, પણ યુંગર કેટલાક વ્યવહારુ સૂચનો પણ આપે છે. જેમ કે એક તો સતત વાચન અને વિચાર, એના દ્વારા પોતાની બૌદ્ધિક સ્વતંત્રતા કેળવવી. બીજું, શક્ય હોય ત્યાં સુધી આર્થિક રીતે થોડા સ્વાયત્ત બનવાનો પ્રયાસ કરવો.
એ પણ મહત્વનું છે.
હા, પછી સંબંધો સામાજિક સગવડ ખાતર નહીં, પણ સાચી સમજ અને પ્રમાણિકતા પર આધારિત રાખવા. અને એક બહુ મહત્વનો ગુણ કેળવવો, જાણે કે, એઝ ઇફ જીવવાની ક્ષમતા.
જાણે કે જીવવું એ શું છે, થોડું સમજાવશો?
એટલે કે તમે સમાજના નિયમોનું પાલન કરતા દેખાઓ છો, જરૂરી હોય ત્યાં સુધી સમાજના નાટકમાં ભાગ પણ લો છો, પણ મનથી તમે જાણો છો કે આ માત્ર એક ભૂમિકા છે.
અચ્છા,
તમે અંદરથી એનાથી અલિપ્ત રહો છો, તમારી જે ટીકાત્મક દ્રષ્ટિ છે એ જાળવી રાખો છો. તમે સમજો છો કે સાચો નૈતિક કાયદો કયો છે અને સિસ્ટમના મનસ્વી નિયમો કયા છે એ ભેદ તમને ખબર છે.
આ તો પેલો અરાજક અને અરાજકતાવાદી વચ્ચેનો ભેદ થયો ને, જેની યુંગર વાત કરે છે.
હા, બરાબર એ જ.
અરાજકતાવાદી તો બહારની સિસ્ટમને તોડવા માંગે છે, જ્યારે અરાજક એ અંદરથી મુક્ત છે, ભલે બહારથી નિયમો પાડતો દેખાય.
એકદમ સાચું. અરાજકનો ઉદ્દેશ્ય રાજ્ય કે સમાજનો નાશ કરવાનો નથી, એનું ધ્યેય પોતાની આંતરિક સાર્વભૌમત્વ, પોતાની સોવરેનિટી જાળવી રાખવાનો છે. એ પોતાના અંતરાત્માને જ અંતિમ સત્તા માને છે.
પણ આ આંતરિક સ્વતંત્રતાની એની અંતિમ કસોટી ક્યારે થાય? યુંગ કહે છે કે ભયનો સામનો કરવામાં છે, ખાસ કરીને મૃત્યુના ભયનો. આ શા માટે આટલું બધું મહત્વનું છે?
કારણ કે કોઈ પણ દમનકારી શક્તિનો વ્યક્તિ પર અંતિમ કાબુ શેનાથી હોય? મૃત્યુના ભયથી.
હા, એ વાત સાચી.
સજાનો ડર, કેદનો ડર, અને છેવટે જીવન છીનવી લેવાની ધમકી, આ જ વસ્તુ આપણને ડરાવીને નિયંત્રણમાં રાખે છે. યુંગર કહે છે કે જે ક્ષણે વ્યક્તિ પોતાના મનમાં મૃત્યુના ભય પર કાબુ મેળવી લે છે, તે જ ક્ષણે જુલમીની શક્તિ એની સામે તૂટી જાય છે. એને પછી કશું ડરાવી શકતું નથી.
પણ આનો અર્થ એ નથી કે આપણે જાણી જોઈને શહીદી વોરી લેવી, બરાબર?
ના, બિલકુલ નહીં.
પણ એ સમજ સાથે જીવવું કે અમુક મૂલ્યો છે, સત્ય છે, સન્માન છે, આત્માની સ્વતંત્રતા છે, એ ખાલી શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવા કરતા વધુ કિંમતી છે.
બરાબર.
અને જે વ્યક્તિ આ સ્તરે પહોંચી જાય, એને પછી ખરેખર કોઈ ગુલામ બનાવી જ ન શકે.
અને આ આંતરિક શક્તિ જ વાલ્ડેંગરનો સાચો કિલ્લો છે, એનું સાચું જંગલ છે. એ પીછેડ નથી, જેમ તમે કહ્યું, એ શક્તિનું સ્થાન છે.
તો આટલી બધી ઊંડી વાતચીત પછી આજના સમય માટે આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો પેલી વ્યક્તિગત સ્વાયત્તતા જાળવવાનું છે.
હા,
આપણે સતત એવા દબાણો અનુભવીએ છીએ જે આપણને બીજા બધાની જેમ બનવા કહે છે. નોકરીમાં, સમાજમાં, ઓનલાઈન દુનિયામાં પણ આ પુસ્તક યાદ અપાવે છે કે આપણો પોતાનો અવાજ, આપણી પોતાની સમજ કેટલી જરૂરી છે.
બિલકુલ. અને બીજો મહત્વનો મુદ્દો છે પ્રતિકારના સ્વરૂપ વિશે. કદાચ મોટા ફેરફારો હંમેશા મોટા આંદોલનોથી જ નથી આવતા. ઘણીવાર શરૂઆત અંદરથી થાય છે, વ્યક્તિગત સ્તરે, આપણા વિચારો બદલવાથી, આપણી પસંદગીઓ બદલવાથી. જ્યારે આપણને લાગે કે સિસ્ટમ બહુ મોટી છે અને આપણે કશું કરી શકીએ તેમ નથી, ત્યારે આ આંતરિક પ્રતિકારનો વિચાર ખરેખર શક્તિ આપી શકે છે.
અને ત્રીજું, ભય પર વિજય. આપણે રોજિંદા જીવનમાં કેટલા બધા નાના મોટા ભયથી ઘેરાયેલા હોઈએ છીએ, નહીં? નિષ્ફળતાનો ભય, લોકો શું કહેશે એનો ભય, આર્થિક અસલામતીનો ભય.
હા, ઘણા બધા.
હા, આ ભય આપણને કેવી રીતે નિયંત્રિત કરે છે એ સમજવું અને એના પર કામ કરવું એ જ સાચી મુક્તિ તરફનું પગલું છે.
ચોક્કસ. અને ચોથો સંદેશ હું કહીશ અધિકૃતતાનો છે, ઓથેન્ટિસિટી. એટલે કે દંભ વગરનું જીવન જીવવું, સંબંધોમાં, કામમાં પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું, એવા સમુદાયો બનાવવા, એવી મિત્રતા કેળવવી જ્યાં દેખાડો નહીં પણ સાચો વિશ્વાસ અને સમાન મૂલ્યો હોય.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો ખરેખર એવા છે જે સીધા મનમાં ઉતરી જાય. જેમ કે પેલો વિચાર કે સ્વતંત્રતા એ રાજકીય સ્થિતિ નથી પણ એક આધ્યાત્મિક સિદ્ધિ છે જે દરેક ક્ષણે નવેસરથી જીતવી પડે છે. આ મને બહુ જ ગમ્યું.
હા, ખૂબ ઊંડો વિચાર છે.
સ્વતંત્રતા કોઈ આપણને થાળીમાં પીરસી નથી દેતું, એ આપણે જાતે કમાવવી પડે છે
રોજ.
અને પેલો બીજો વિચાર કે જંગલ એ પીછેહટનું સ્થાન નથી પણ શક્તિનું સ્થાન છે, આ પણ બહુ મહત્વનું છે. આપણે ઘણીવાર એમ માનીએ કે એકલા રહેવો કે પોતાની જાત સાથે સમય વિતાવવો એ નબળાઈ છે.
હા, લોકો એમ જ સમજે છે, પણ યુંગર કહે છે કે ના, એ પોતાની જાતને રિચાર્જ કરવાની રીત છે, વધુ મજબૂત બનવાની રીત છે, એ શક્તિનું સ્થાન છે.
અને છેલ્લો પેલો વિચાર, જે ક્ષણે વ્યક્તિ પોતાની અંદર મૃત્યુના ભય પર વિજય મેળવે છે તે ક્ષણે ઝુલુમીની શક્તિ તૂટી જાય છે. આ વિચાર આમ તો અચમચાવી દે તેવો છે.
હા, છે તો ખરો,
પણ એ આંતરિક શક્તિનો અંતિમ સ્ત્રોત કયો છે એ દર્શાવે છે.
તો હવે પ્રશ્ન એ થાય કે આ બધા ગહન વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? શું આ બધું શક્ય છે?
મને લાગે છે કે ચોક્કસપણે શક્ય છે. કદાચ મોટા કૂદકા નહીં, પણ નાના પગલાઓથી શરૂઆત કરી શકાય. જેમ કે પહેલું પગલું તો વિવેચનાત્મક રીતે વિચારતા શીખવું.
ક્રિટિકલ થિંકિંગ.
હા, આજે આ સોશિયલ મીડિયા અને ન્યૂઝના ધોધમાં કોણ શું કહી રહ્યું છે એ આંખ બંધ કરીને માની લેવાને બદલે થોભીને વિચારવું, પોતાની બુદ્ધિ વાપરવી, પ્રશ્નો પૂછવા, ક્યારેક થોડું ડિજિટલ દુનિયાથી દૂર રહેવું.
હા, એ જરૂરી છે.
સારું પુસ્તક વાંચવું કે શાંતિથી બસ વિચારવું, એ પણ આમાં મદદ કરી શકે.
બરાબર. બીજું, આપણે પેલી નૈતિક અખંડિતતાની વાત કરી, એટલે કે કામ પર કે સમાજમાં જ્યારે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું દબાણ આવે ત્યારે ના કહેવાની હિંમત રાખવી, ભલી પછી એ નાની બાબતમાં જ કેમ ન હોય. અને પ્રામાણિક સંબંધો કેળવવા, જે આપણે જેવા છીએ તેવા રહી શકીએ, દંભ વગર.
અને ત્રીજું, સ્થિતિસ્થાપકતા કેળવવી, રિઝિલિયન્સ. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, દરેક નાની મોટી અગવડતાથી ડરી જવાને બદલે તેનો સામનો કરવાની માનસિકતા વિકસાવવી, કદાચ કોઈ નવી કુશળતા શીખવી જે આપણને વધુ આત્મનિર્ભર બનાવે.
અને છેલ્લે પેલી અર્થની શોધ. જીવનનો અર્થ ખાલી પૈસા કમાવા કે વસ્તુઓ ભેગી કરવામાં જ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં.
યુંગ પ્રકૃતિ, કલા, દર્શનશાસ્ત્ર તરફ ઇશારો કરે છે. આપણું જે આંતરિક જંગલ છે એને સમૃદ્ધ કરવું, પછી ભલે તે બાગકામ કરીને હોય, સારું સંગીત સાંભળીને હોય, કે કોઈ આધ્યાત્મિક અભ્યાસ દ્વારા હોય, એ આપણને ઊંડો સંતોષ અને જીવનમાં દિશા આપી શકે છે.
આ આખી ચર્ચામાંથી મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી ને તે એ છે કે સાચો બદલાવ અને સાચી સ્વતંત્રતા ઘણીવાર બહુ શાંત હોય છે, અદ્રશ્ય હોય છે. એ મોટા નારાઓમાં કે દેખાવમાં નથી હોતી, પણ આપણી રોજિંદી નાની નાની પસંદગીઓમાં, આપણા આંતરિક વલણમાં રહેલી હોય છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો અરાજકનો રહ્યો. એ બતાવે છે કે સિસ્ટમમાં રહીને પણ તેનાથી માનસિક રીતે મુક્ત રહી શકાય છે.
હા,
એ બળવો કરવાનો એક વધુ સૂક્ષ્મ, વધુ વ્યક્તિગત અને કદાચ વધુ ટકાઉ રસ્તો છે. અંતે તો સ્વતંત્રતા એ બહારની દુનિયા પાસેથી મેળવવાની વસ્તુ નથી,
પણ
એ અંદર કેળવવાની સ્થિતિ છે, એ આપણી અંદર છે.
તો આજનો આ વિચાર આપણને સૌને એ પૂછવા પ્રેરે છે કે આપણા પોતાના જીવનમાં આપણું આંતરિક જંગલ ક્યાં છે, એ કેટલું સુરક્ષિત છે, અને આપણે તેને કેવી રીતે વધુ ગાઢ, વધુ સુરક્ષિત બનાવી શકીએ.
આ પ્રશ્ન સાથે જ આપણે કદાચ શ્રોતાઓને છોડી શકીએ વિચારવા માટે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.